48 ક્વેશ્ચન્સ થઈ ગયા છે પેજ નંબર 12. હવે 49, બધા દ્રવ્યોને ચેતન અને અચેતન જળ એમ બે વિભાગમાં ડિવાઈડ કરો. બહુ સહેલું છે, આમાં તો કઈ, છ દ્રવ્યોમાં બે ડિવિઝન પાડીએ તો ચેતન ફક્ત જીવ છે અને બાકીના પાંચ દ્રવ્યો અચેતન એટલે કે જળ છે. જીવ એક જ ચેતન, ચેતન એટલે જેનામાં જાણવાની શક્તિ, જેનામાં સુખ દુઃખ અનુભવવાની શક્તિ જેનું નામ હોય તેને ચેતન કહેવામાં આવે છે, અને અચેતન જેનામાં સુખ દુઃખ હોતા નથી તેને અચેતન એટલે કે જળ એમ કહેવામાં આવે છે. ચેતન કહો કે જીવ કહો, અચેતન કહો કે જળ કહો કે અજીવ કહો, બધો એક જ અર્થ છે. 50, અરૂપી અને અચેતન એવા કેટલા દ્રવ્યો છે? અરૂપી પણ હોય અને અચેતન પણ હોય એવા કેટલા દ્રવ્યો છે? 4. ક્યાં ક્યાં છે? ધર્માસ્થિ, અધર્માસ્થિ, આકાશ અને કાળ. ચેતન હોય અને અરૂપી હોય એટલા કેટલા દ્રવ્યો છે? ચેતન અને અરૂપી કયો, અને રૂપી હોય અને જળ હોય એવા કેટલા દ્રવ્યો? એક ભૂતગલ, અને ચેતન હોય ને રૂપી હોય એવા કેટલા દ્રવ્યો? એક નથી, બરોબર છે? પાકું હવે તો નહીં ભૂલાશે ને. હવે 51મો પ્રશ્ન, આકાશના એક પ્રદેશમાં કેટલા પરમાણુ છૂટા તથા કેટલા સ્કંદો રહી શકે? કાલે આપણે એક પ્રશ્ન છેલ્લે થયો, તો ફરીથી પ્રશ્ન લેવો હોય તો 45મો પ્રશ્ન હતો ને, કે એક જીવ થોડામાં થોડી જગ્યા રોકે તો લોકાકાશના કેટલા પ્રદેશ રોકે? આઈ થિંક જો સમાધાન થયું હોય ને તો ફરીથી, કે લોકાકાશના પણ જીવ કેટલા રોકે છે? અસંખ્ય, પોતાના તો અસંખ્ય પ્રદેશ છે જ, એમાં તો વધઘટનો સવાલ નથી, પણ એ કદાચ 1000 જોજનનો મચ્છ થાય કે નિગોદમાં પણ હો તો પણ લોકાકાશના અસંખ્ય પ્રદેશ રોકે રોકે ને રોકે. લોકાકાશ અસંખ્ય પ્રદેશ છે, કોઈને એમ પ્રશ્ન થાય લોકાકાશ તો કેટલા છે? અસંખ્ય પ્રદેશ, એમાં અનંત જીવ કેમ રહેતા હશે? છે ને, પ્રદેશ તો જીવતી સંખ્યા તો વધારે છે, પણ એ આકાશમાં બધાને અવગાહન દેવાની શક્તિ છે, અને એક જીવ દ્રવ્ય પણ બીજા જીવને અવગાહનમાં નિમિત્ત થાય છે, એ રીતે બધા સમાઈ શકે છે. બાકી એક આકાશના પ્રદેશમાં 6 દ્રવ્ય ના અંશો તો રહે છે કે નહીં? કોઈને એમ થાય એક આકાશ છે એમાં ધર્માસ્તિકાય તો આવી ગયો, હવે અધર્માસ્તિકાય રહી શકે કે ન રહે? રહે છે ને. આ બધા પ્રશ્નો આપણને શા માટે થાય? કે એક જગ્યાએ કોઈ આ વસ્તુ પડી છે ત્યાં તો હવે બીજું તો ન આવી શકે, તો એક ધર્માસ્તિકાય છે ને વળી અધર્માસ્તિકાય કેમ રહે? ત્યાં વળી કાળ દ્રવ્ય કેવી રીતે રહે? આપણે જે દ્રષ્ટાંત અથવા જે જોઈએ છીએ કોના વિશે જોઈએ છીએ? આપણે સ્થૂળ પૂતગલ, અને આ બધા દ્રવ્યો કેવા છે? અરૂપી છે, ધર્માસ્તિ અધર્માસ્તિ ને કાળ. તો આ જે નિયમ સ્થૂળ પૂતગલના છે એને માટે એપ્લાય થઈ શકે નહીં, એટલે આપણને આ બધો પ્રશ્ન ઉઠા કરે કે આપણે તો સ્થૂળ પૂતગલને જોઈએ છે સ્કંદોને, એટલે આપણને એમ થાય કે એક જગ્યાએ એક વસ્તુ પડી હોય ત્યાં બીજી તો વસ્તુ જઈ ન શકે, પણ આ અરૂપીના નિયમ બધા જુદા છે. હા, દીવાનો પ્રકાશ છે એમાં થઈ શકે છે, દીવાનો એક પ્રકાશ હોય ત્યાં જ બીજો કરી શકાય છે. એટલે આ પ્રશ્નો, અને બીજું શું છે? એક આપણું અલ્પ જ્ઞાન છે, એમાં બીજું પણ શું કારણ બને છે? અલ્પ જ્ઞાનમાં આપણે શું કરવું છે? બધું સમજી લેવું છે. જ્ઞાન કેવું રાખવું છે? અલ્પ, અને સમજવું છે તેની કરતા બધું સમજવા માટે બધું જ્ઞાન કરીને એ નથી કરવું. મારા અલ્પ જ્ઞાનમાં બધું જ મને સમજાવ્યું, તો એવું તો ઉદાર હોવા છતાં જે શક્ય જ ન બને. જો તારા જ્ઞાનમાં બધું આવી જાય પછી કેવળી પરમાત્મા તાર બીજું શું રહે? તો પછી તો પૂર્ણ જ્ઞાન ને અપૂર્ણ જ્ઞાન બેનો ફરક શું રહે? અપૂર્ણ જ્ઞાનમાં જો બધું આવી જાય, શ્રુત જ્ઞાનમાં જો બધું આવી જાય, તો પછી કેવળ જ્ઞાનને માટે વિષય શું બાકી રહે? અરે, જેને 12 અંગનું જ્ઞાન પ્રગટ થાય છે ગણધર દેવને પણ પૂર્ણ બધું નથી હોતું, તારું તો કેટલું, આપણું કેટલું જ્ઞાન હશે ગણધરની અપેક્ષા? કોઈ દી વિચાર કર્યો છે આપણું કેટલું જ્ઞાન છે 12 અંગની અપેક્ષા? સામે ઓલું દેખાડ્યું છે ને, એમાં 12 અંગનું દેખાડ્યું છે, એમાં એક અમસ્તુ સમજવા જેટલું છે, 12 અંગો છે જીનવાણી, એમાં જે પહેલું આચારંગ છે એમાં કેટલા છે, 18,000 પદ, કેટલા, અને એક એક પદની અંદર કેટલા શ્લોક છે, 51 કરોડ. હવે એટલું તો આપણને યાદ હશે કે નહીં હોય, એનાથી સેકન્ડમાં જાઓ ડબલ કરો 36,000, એનાથી આગળ વધારતા વધતા જાઓ. દરેકને એક પદને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના, 51 કરોડ. એની અપેક્ષા આપણું જ્ઞાન કેટલું છે? તો હવે ગણધરદેવ પણ એમ કહે કે શ્રુત ક્યાં કેવળનાન ને ક્યાં અમારું આ 12 અંગનું શ્રુતનાન. અમે કેવા છીએ? તરણા જેવા છે. એમના જ્ઞાનમાં પૂર્ણ નથી ને આપણે અહીંયા બેઠા બેઠા કહી દઈએ કે મને જ બધું મારા જ્ઞાનમાં બેસે, મને પ્રૂફ આપો ને લોજિક. તારું જ્ઞાન પેલા પૂર્ણ કર, પછી પૂછશે. જ્ઞાન અપૂર્ણ રાખવું છે, જ્ઞાન વધારવું નથી ને બધું શીખવું એ તો શક્ય, છતાં જેટલું પ્રયોજન છે એટલું જરૂર મળશે. કોઈ કે આટલું જ્ઞાન છે એટલે આપણને કાંઈ જ ખબર ન પડે એટલે કાંઈ અભ્યાસ નથી, એમ નથી. પ્રયોજનભૂત જેટલું છે તેટલું જ્ઞાન તો જરૂર સમજાઈ શકે એવું છે. હવે 51 કે આકાશના એક પ્રદેશમાં કેટલા પરમાણુ છૂટા તથા કેટલા સ્કંદ રહી શકે, કે આકાશના એક પ્રદેશમાં સર્વ પરમાણુઓને સ્થાન દેવાનું સામર્થ્ય. જો આ તાકાત, જેમ આત્મામાં તાકાત કેટલી છે, જ્ઞાનની તાકાત કેટલી છે, 3 કાળ 3 લોક ને કેટલા સમયમાં જાણે, એવી જ્ઞાનની તાકાત. કારણ કે જેનો જે સ્વભાવ હોય કેવો હોય છે, બેહદ અપરિમિત અનંત હોય છે, સ્વભાવને ક્યારેય મર્યાદા હોતી નથી. એમ આકાશનો શું સ્વભાવ છે, અવગાન. તો કેટલાને અવગાન દે, બધાને આપી શકે. જેમ ધર્માસ્તિકાયનો શું છે, એનો ગુણ કયો છે, ગતિ હેતુ. તો એ કેટલા પદાર્થને નિમિત્ત થાય, 100 200 500 કેટલા, અનંતા પૂતગલ પરમાણુ ને અનંતા જીવ કદાચ એક સાથે ગતિ કરે તો પણ ધર્માસ્તિકા એક સાથે નિમિત્ત થાય એવી એનામાં શક્તિ છે. એમાં કઈ નિમિત્ત ઓલી મર્યાદા ન હોય સ્વભાવને, કે ભાઈ 5,000 જ પદાર્થની નિમિત્ત થશે, હોય છે ને હોલની કેપેસિટી, કે ભાઈ એની કેપેસિટી. એમ ધર્માસ્તિકાની કેપેસિટી હશે ને કે ભાઈ એટ એ ટાઈમ તો આટલાને જ હું નિમિત્ત થાય. તો દરેકનો જે સ્વભાવ છે કેવો છે, બેહદ હોય છે, અને એટલા માટે સ્વભાવની એને મહિમા આવવી જોઈએ. જેમ જગતના પદાર્થોનો બેહદ સ્વભાવ છે એમ મારો પણ બેહદ સ્વભાવ છે. મારો જ્ઞાન સ્વભાવ પણ કેટલાને જાણે એમ નથી, બધાને જાણે તેવો મારો સ્વભાવ છે. એમ સ્વભાવની મહિમા સુધી પહોંચવા માટે આ આપણો અભ્યાસ ચાલે છે. આ ખાલી સમજવા પૂરતું કે પલાખા શીખી જાય એના માટે નથી. આની પાછળનો હેતુ શું છે, કે આપણો જ્ઞાન સ્વભાવ, મારો સુખ સ્વભાવ, શ્રદ્ધા સ્વભાવ કેવો બેહદ છે તે આમાં દેખાડવું છે. સર્વ પરમાણુ તથા સૂક્ષ્મ સ્કંદોને અવકાશ દેવામાં તે એક પ્રદેશ સમર્થ છે. આકાશનો એક પ્રદેશ ઇઝ ઇનફ, બધાને સ્થાન દેવા માટે આકાશનો એક પ્રદેશમાં પણ તાકાત સામર્થ છે. એ બૃહદ સંગ્રહમાંથી આપણને કીધું. હવે 52મો, કે 6 દ્રવ્યોમાં ક્ષેત્રાંતર રૂપ ક્રિયાવતી શક્તિ વાળા કેટલા અને પરિણમન રૂપ ભાવવતી શક્તિ વાળા કેટલા દ્રવ્યો છે. 52મો પ્રશ્ન છે, 6 દ્રવ્યોમાં ક્ષેત્રાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ક્ષેત્ર અને અંતર, અંતર એટલે બીજું ક્ષેત્ર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવારૂપ ક્રિયાવતી શક્તિ વાળા કેટલા છે અને પરિણમન રૂપ ભાવવતી શક્તિ વાળા કેટલા છે. એનું નીચે ફૂટનોટ છે, જીવ અને પૂતગલમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ ક્યારે હોય છે, નિત્ય. ગુણ નિત્ય હોય, ગુણ નિત્ય હોય કે ન હોય, કારણ કે ગુણની જે વ્યાખ્યા આપણે કરી છે ને, જે દ્રવ્યના સર્વ અવસ્થામાં જો ગુણ ક્યારેક હોય ને ક્યારેક ન હોય તો એને ગુણ જ કહેવામાં આવતો, એ તો ગુણની વ્યાખ્યામાં શીખી ગયા. તો ક્રિયાવતી શક્તિ ક્યારે છે, નિત્ય છે, હંમેશા. જીવ અને પૂતગલમાં એ ક્રિયાવતી શક્તિ નામનો ગુણ નિત્ય છે. તે શક્તિના કારણે તે બંને દ્રવ્યો તે સમયની યોગ્યતા અનુસાર, જીવ અને પૂતગલ ક્રિયાશક્તિ ને કારણે તે સમય, તે સમય એટલે તે સમય ગતિ કરવી કે સ્થિર રહેવું છે, ગતિ કરવી છે તો કેટલી ગતિ કરવી છે તે યોગ્યતા અનુસાર સ્વતઃ પોતાની મેળે ગમન કરે છે એટલે ગતિ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા તો સ્થિર રહે છે. ક્રિયાતી શક્તિનું કાર્ય શું છે? ક્રિયાતી શક્તિને કારણે કઈ પર્યાય થાય છે? શું કેવું પરિણમન થાય છે? બે પરિણમન છે. ક્રિયાતી શક્તિને કારણે ગતિ કરવી પણ ક્રિયાતી શક્તિની પર્યાય છે, સ્થિર રહેવું એ પણ ક્રિયાતી શક્તિનું કારણ છે. મોટર અટકી ગઈ તો શું કારણ છે? પેટ્રોલ નથી એટલે. કેમ મનાય કા પેટ્રોલ વગર, પેટ્રોલ થી જ ચાલે ને મોટર. ધર્માસ્તિ કાય સેનાથી સ્થિર છે? એનામાં ક્રિયાવતી એક તો શક્તિ જ નથી, પછી સ્થિર છે એનો નથી. અને બીજું, ક્રિયાવતી શક્તિ છે તેમાં બે હોય, ક્રિયા હોય અને સ્થિર રહેવા પણ હોય. જયારે ધર્માસ્તિ અધર્માસ્તિ એમાં કોઈ ગતિ જ નથી, ગતિ નથી તો ક્રિયાવતી શક્તિ નથી. એ સ્થિર છે, એ પોતાનાથી છે, ક્રિયાવતી શક્તિને કારણે નથી. તો મોટર સેનાથી ચાલે છે? પેટ્રોલથી ચાલે છે ને. તો પછી કાલ પેટ્રોલ નહીં પુરાવો ને. ગાડીમાં ઓલું ઇન્ડિકેટર દેખાડશે તો શું કરશે? પેટ્રોલ નહીં ભરાવો ને ત્યાં શું કહેશો? આ તો સારું પૈસા બચ્યા આપણા તો. શું કોઈ માને? ચાલો એક માનીએ કે પેટ્રોલથી મોટર ચાલે છે, બરોબર. ચાલો પેટ્રોલ બરોબર નાખ્યું છે પણ એની આપણે ઇન્જેક્શન સ્વિચ જે હોય છે એ ઓન ન કરીએ તો ચાલશે કે નહીં? કેમ, તમે તો કીધું પેટ્રોલથી ચાલે તો કારણ આવી ગયું તો કાર્ય થવું જોઈએ. એના ટાયર છે એમાં પંચર પડી ગયું, ટાયર જ નથી તો ચાલશે કે નહીં ચાલે? તમારે કેટલા જો એમાં એક એક પાર્ટસનો તમે વિચાર કરો તો હવે વિચાર કરો શું કોણ કારણ છે. જો કારણ હોય તો કાર્ય થવું જ જોઈએ, એ નિયમ છે. કારણ હોય અને કાર્ય ન થાય એવું ક્યારેય બની શકે નહીં. તો હવે કોણ છે? મોટર ચાલે છે એનું કારણ કોણ છે? એનું સ્ટીરિંગ કારણ છે, એના વ્હીલ કારણ છે, પેટ્રોલ કારણ છે, એન્જિન કારણ છે, સ્પાર્ક પ્લગ કારણ, કેટલા બધા પાર્ટસ તો ઘણા હોય છે ને. શું છે, કોણ કેનાથી ચાલે છે બોલો હવે. ખરેખર ખરેખર એ બધા જ પાર્ટસનું એક કમ્બાઇન્ડ વર્ક તેને આપણે કહીશ મોટર ચાલે છે. બાકી દરેક પાર્ટસ પોતપોતાનું કામ કરે. મોટર ચાલે છે ઇઝ નોટ એ સિંગલ વર્ક, પણ શું છે, બધા જ પાર્ટસનું એક કમ્બાઇન્ડ વર્ક એને આપણે આપ્યું છે કે આ મોટર ચાલે. બાકી દરેક પાર્ટસ પોતપોતાનું કામ કરે છે અને દરેકમાં આ ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ચાલે છે. બાકી એકને જો કારણ કહેશું તેના વિના ઈ હોય અને બીજું ન હોય તો ગાડી ચાલવી જોઈએ. એક કારણ માની લો કે પેટ્રોલ છે તો પેટ્રોલ હોય જયારે જ્યાં સુધી પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ચાલવી જોઈએ. ટાયર હોય તો જ્યાં સુધી ટાયર હોય ત્યાં સુધી ગાડી ચાલવી જોઈએ. જો આપણે શું છે આ નિયમો કેવા બનાવી લઈએ છીએ, આપણા ઘરના બનાવી લઈએ છીએ. કારણ ખરેખર એનું કારણ હોય અને કાર્ય, જેમ અગ્નિ હોય તો ઉષ્ણતા કે ક્યારેક હોય ને ક્યારેક ન હોય, કે અગ્નિની ઉષ્ણતા માટે બીજો પદાર્થ સાથે જોવે. અગ્નિ ઉષ્ણતાનું કારણ છે તો જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા હોય કે ન હોય? અગ્નિ છે ત્યાં ઉષ્ણતા હોય જ છે. તો આ રીતે આપણે શું જોઈએ છે, ક્યારેય સ્વભાવથી જોતા શીખતા નથી. આપણે શેનાથી જોઈએ છીએ? સંયોગથી જોઈએ છીએ. તો અહીંયા બે જીવ અને પૂતગલ દ્રવ્યો તે સમયની પોતાની યોગ્યતા અનુસાર સ્વતઃ પોતાથી પોતાની મેળે ગમન કરે છે અથવા સ્થિર રહે છે. કોઈ દ્રવ્ય જીવ કે પૂતગલ એકબીજાને ગમન એટલે ગતિ પણ નથી કરાવતું અને સ્થિર પણ કરાવતું. કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરતું નથી. એક દ્રવ્ય જો બીજા દ્રવ્યની પર્યાયને કરે તો એ દ્રવ્ય શું નકામું છે, એના ગુણ નકામા છે. દરેક દ્રવ્યની અંદર કેટલા ગુણ છે? અનંત ગુણ છે, તેને કોની જરૂર છે? દરેક પોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે, કેપેબલ છે. દરેકમાં અનંત ગુણ છે, એને બીજાની જરૂર નથી. અને જો બીજો કરાવે તો બીજાને કોણ કરાવશે? ત્રીજો કરાવશે. ત્રીજાને પાછો એમ ક્યાં ગોતવા જશો? અને એક બીજાને કરાવતી એ દ્રવ્ય શું કરે? એ પર્યાય વગરનું રહ્યું, એના ગુણ વગરનું રહ્યું. અને ગુણ વગરનું તો કોઈ દ્રવ્ય ન હોય, અને પર્યાય વગરનું તો કોઈ ગુણ ન હોય. કારણ કે પર્યાયની શું વ્યાખ્યા કરી? શું છે? બોલાઈ ગઈ. પર્યાયની વ્યાખ્યા શું છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. તો ગુણ છે તો એની પર્યાય સમયે સમયે થયા કરે છે, એને બીજાની કોઈની જરૂર. ગુણ તેની પર્યાયનો કરતા છે, બીજો કોઈ એનો પદાર્થનો કરતા. આવી સ્વતંત્રતા જૈન દર્શન આપણને સમજાવે છે, શીખડાવે છે. તેનો ઉત્તર આપણે લઈએ 52મો પ્રશ્નનો. જીવ અને પૂતગલ એ બે દ્રવ્યો ક્ષેત્રાંતર કરવાની શક્તિ વાળા હોવાથી, જો શક્તિ કોની છે? પોતાની છે, બીજાની શક્તિથી નથી. જીવ અને પૂતગલ એ બે દ્રવ્યો ક્ષેત્રાંતર એક જગ્યાએથી બીજે જવાની શક્તિ વાળા હોવાથી, સમયસારમાં એના માટે બહુ સરસ લોજિક આપ્યું છે. જો એને પોતાની શક્તિ છે તો બીજાની જરૂર નથી, અને જો પોતામાં શક્તિ નથી તો બીજો આપી શકે નહીં. શું છે? સાકર ગળી છે, તેને ગળી કરવા માટે બીજું મૂકવું પડે ને. સાકર મોઢામાં મૂકવું, હવે ગળાશ માટે બીજું શું મૂકવું અંદરમાં? તો જેની શક્તિ પોતાની છે એને બીજાની જરૂર નથી, અને જો પોતાની શક્તિ નથી તો બીજો કોણ આપી શકે? જે કોલસો કાળો છે, હવે એને શું કરે? એમાં સફેદાઈ ક્યાંથી લાવવી? તો જેનો સ્વભાવ છે એને બીજાની જરૂર નથી, અને પોતાનો સ્વભાવ નથી એને બીજો કોઈ આપી શકે નહીં. સાકરને કેદી તીખી તો કરી શકાય, સાકરને કડવી તો કરી શકાય ને. પોતાનો સ્વભાવ નથી તો બીજો આપી શકે નહીં, અને સ્વભાવ છે બીજાની જરૂર નથી. એમ અહીંયા કહે છે કે ક્રિયાવર્તી શક્તિ વાળા જીવ અને પૂતગલ હોવાથી તેઓ પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને એ બે દ્રવ્યો ક્રિયાવર્તી શક્તિ વાળા છે. અને ભાવવર્તી શક્તિ વાળા કેટલા દ્રવ્યો છે? છયે દ્રવ્યો. અને છયે દ્રવ્યો નિરંતર પરિણમનશીલ હોવાથી, પ્રશ્ન શું હતો? ક્રિયાવર્તી શક્તિ વાળા કેટલા દ્રવ્યો છે અને ભાવવર્તી શક્તિ વાળા કેટલા? પરિણમન, પરિણમન શેમાં થાય છે? છય માં થાય છે, ક્ષેત્રાંતર બે જીવ અને પૂતગલમાં. છયે દ્રવ્યો ક્યારે પરિણમન કરે છે? નિરંતર, સદાય, દર સમયે. પછી બીજો શબ્દ કયો છે? પરિણમનશીલ. શીલ એટલે શું? શીલ, શીલામાં શબ્દ છે ને. નિરંતર એટલે ટાઈમ દેખાડ્યો, કાયમ. અને પરિણમન ફેરફાર, પર્યાય. અને શીલ એટલે શું? સ્વભાવ. શીલ એટલે સ્વભાવ, શીલ એટલે ચારિત્ર પણ થાય છે, પણ અહીંયા શીલ એટલે શું? સ્વભાવ. પરિણમન એ સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? દરેક પદાર્થનો. અને સ્વભાવ હોવાથી નિરંતર પરિણમન કરે છે. નિરંતર પરિણમનશીલ એટલે શું? શીલ એટલે સ્વભાવ. સ્વભાવ કેવો છે? પરિણમવાનો. અને પરિણમવાનો સ્વભાવ હોવાથી છયે દ્રવ્યો નિરંતર પોતપોતાની પર્યાય રૂપે પરણે છે. પણ ગતિ તો માત્ર જીવ અને પૂતગલ જ કરે છે, કારણ કે એમાં જ ક્રિયાવર્તી નામની શક્તિ હોય છે. તો ભાવવર્તી શક્તિ વાળા તો છયે દ્રવ્યો છે, ક્રિયાવર્તી શક્તિ વાળા બે દ્રવ્યો છે, અને ભાવવર્તી શક્તિ વાળા તો છયે દ્રવ્યો છે. અનંત પૂતગલ પરમાણુઓ તથા સૂક્ષ્મ સ્કંદો લોકાકાશના એક પ્રદેશમાં ઉગાના પામે, એક પ્રદેશ રોકે તો એકબીજાને બાધા, બાધા એટલે ઓબસ્ટકલ, બાધા થાય કે ન થાય, એકબીજાને નડે કે ન નડે એકબીજાને. તેનો ઉત્તર કે ના, સર્વ પદાર્થોને એક જ કાળમાં અવકાશ દાન એટલે જગ્યા દેવાનો અસાધારણ ગુણ આકાશનો છે. છયે દ્રવ્યોને અવગાહનામાં નિમિત્ત થાય, એ તો આપણે આકાશની વ્યાખ્યા આવી ગઈ ને આગળ, કે સર્વ પદાર્થો બીજા બધા પાંચેય દ્રવ્યોને એક જ કાળમાં એટ એ ટાઈમ અવકાશ દેવાનો, જગ્યા દેવાનો અસાધારણ એટલે અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક સૌ ખાસ વિશિષ્ટ સ્પેસિફિક અને છતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારે કહેવાય, જેમ આવડલું બોલાવે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી મીન્સ અસાધારણ. અસાધારણ ગુણ આકાશનો છે અને બીજા સૂક્ષ્મ પદાર્થમાં પણ અવકાશ દાન દેવાનો ગુણ છે. બીજા સૂક્ષ્મ કહેતા બીજા જે અરૂપી છે, એક પરમાણુ બીજા પરમાણુ ને, એક જીવ બીજા જીવને એવો પણ દેવાનો સ્વભાવ છે. પણ એક આકાશ પ્રદેશમાં અમર્યાદિત, એ તો બધાને નિમિત્ત થાય, અવકાશ દાન દે તેવો એનામાં સ્વભાવ હોવાથી એક જ પ્રદેશમાં અનંતા પૂદગલ પરમાણુ આવે કે બીજા દ્રવ્ય આવે તો પણ એકબીજાને બાધા આવતી નથી, એકબીજાને કોઈ નડતા નથી. એ આકાશનો સ્વભાવ છે, અવકાશ દેવાનો, જગ્યા દેવાનો કોઈ અસાધારણ ગુણ છે. એવા ક્યા દ્રવ્યો છે જે માત્ર ક્રિયાવર્તી શક્તિવાળા દ્રવ્યો હોય તેને જ નિમિત્ત થાય? છ દ્રવ્યોમાંથી એવા ક્યા દ્રવ્યો છે જે માત્ર ક્રિયાવર્તી શક્તિવાળા દ્રવ્યોને જ નિમિત્ત થાય? એવા ક્યા છે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. જીવ અને પૂદગલ દ્રવ્યો જ ક્રિયાવર્તી શક્તિવાળા ગતિ અને તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અનુક્રમે નિમિત્ત છે. અનુક્રમે એટલે ગતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય શેમાં નિમિત્ત છે? ખાલી સ્થિતિ નહીં, ગતિપૂર્વક. જો એટલા માટે અહીંયા શબ્દો છે, ગતિપૂર્વક સ્થિર. કારણ કે આકાશ દ્રવ્ય કાળ દ્રવ્ય પણ ઓલરેડી સ્થિર તો છે, ઓલરેડી સ્થિર છે એને કાંઈ અધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી, ગતિપૂર્વક. તો અહીંયા ક્રિયાવર્તી શક્તિવાળા કેટલા દ્રવ્યો છે જગતમાં? જીવ અને પૂદગલ, અને એને નિમિત્તા એવા કેવા છે? બે જ છે, ધર્માસ્તિકાય અને એમાં ધર્માસ્તિકાય શેમાં નિમિત્ત બને છે? ગતિ કર્મમાં. અને અધર્માસ્તિકાય ગતિપૂર્વક સ્થિતિમાં નિમિત્ત થાય છે. હવે 55મો બહુ સહેલા પ્રશ્નો છે એટલે આપણે જલ્દી ચાલીએ છીએ. કોઈને પણ વચ્ચે કદાચ પૂછવા જેવું લાગે તો જરૂર પૂછી શકે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અનંતપણે કોની કોની સંખ્યા વધારે છે તે બતાવો. દરેકની નંબર વાઇઝ આપણે વિચાર કરીએ દ્રવ્ય ક્ષેત્ર તો કોણ વિસ ઇઝ ધ બિગેસ્ટ બિગર છે અને કોણ સ્મોલર છે એની વાત પૂછે છે. તો દ્રવ્ય અપેક્ષાએ નંબર્સ ઓફ દ્રવ્ય કોના હાઈએસ્ટ છે? પૂદગલના કેટલા છે? અનંતાનંત છે. અને લોએસ્ટ કોણ છે એમાં? ફરીથી પ્રશ્ન શું છે, નંબર વાઇઝ આપણે વિચાર કરીએ કે આ દ્રવ્યનો નંબર હાયેસ્ટ છે પૂદગલ કેટલા છે? અનંતાનંદ. અચ્છા, લોએસ્ટમાં કોણ આવશે? ત્રણ દ્રવ્ય આવશે, ધર્માસ્તિ અધર્માસ્તિ અને આકાશ. કારણ કે ત્રણેય એક એક છે, ત્રણેય એક એક છે ને, તો લોએસ્ટમાં ત્રણ આવશે. ધર્માસ્તિકાય પણ એક છે, અધર્માસ્તિકાય પણ એક છે અને આકાશ પણ એક છે. કેટલા છે આકાશ? પૂદગલ તો સૌથી હાયેસ્ટ ઈ એરિયામાં. એરિયામાં આપણે નંબર પૂછીએ છે ને, નંબર ના એક પરમાણુ ટોટલ નંબર ઓફ પરમાણુ કેટલા છે? ટોટલ નંબર ઓફ પરમાણુ અનંતાનંદ છે ને. અચ્છા, સૌથી હાયેસ્ટ પરમાણુ અને લોએસ્ટમાં ત્રણ દ્રવ્ય, વચ્ચે બે ક્યાં રહ્યા? જીવ અને કાળ. તો જીવ કેટલા છે? બધું મિક્સઅપ થાય છે બધું. ધ હાયેસ્ટ નંબર ઓફ દ્રવ્ય દેટ ઇઝ પૂદગલ, બધા એમાં તો કોઈ પ્રશ્ન નથી. પછી નેક્સ્ટ કોણ આવી શકે? જીવ. જીવ કેટલા છે? અનંત છે. પછી એનાથી લોએસ્ટમાં કોણ આવે? કાળ દ્રવ્ય અસંખ્ય છે. અને સૌથી લોએસ્ટમાં કોણ આવે? ધર્મ અધર્મ ને આકાશ, ત્રણેય એક એક છે. આપણે એને ઓર્ડરમાં મૂકીએ ડિસેન્ડિંગ કેમ શું કે બરોબર છે ને, કે સૌથી હાયેસ્ટ નંબર જો હોય દ્રવ્યના નંબર્સ એરિયા કે સાઇઝ પ્રમાણે આપણે નથી જતા, નંબર ઓફ દ્રવ્ય. તો વિશ્વની અંદર ક્વોન્ટિટી, વિશ્વની અંદર ક્વોન્ટિટી કોની વધારે? ક્યાં દ્રવ્યની છે? કે પૂતગલ પરમાણુ અનંતાનંત, એનાથી નીચે જો વિચાર કરીએ તો જીવ અનંત છે, એનાથી ઓછો કરીએ તો કાળ દ્રવ્ય અસંખ્ય છે, અને સૌથી લોએસ્ટમાં ધર્મ અધર્મ ને આકાશ ત્રણેય એક એક છે. દ્રવ્ય અપેક્ષાએ પૂતગલ પરમાણુ દ્રવ્યની સંખ્યા સૌથી મોટી છે, તેમની સંખ્યા અનંત જીવરાશિથી અનંતાનંત ગુણ મોટી છે. આની ઉપરથી એક અમસ્તુ યાદ આવે, આપણે વિચાર કરીએ મારા આત્મામાં કેટલા ગુણ છે, એની એક કમ્પેરિઝન કેટલા છે, અનંત છે, એની કમ્પેરિઝન બહુ સુંદર સમજવા જેવી છે. ટાઈમ થઈ ગયો છે, એક છેલ્લું પૂરું કરીએ આપણે, કે અત્યાર સુધી અનંતાસિદ્ધ પરમાત્મા ગયા 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષ પામે છે, એના કરતા પણ અનંત ગુણા સંસારી છે. તો જે જીવની સંખ્યા છે એના કરતા પૂતગલ પરમાણુ કેટલા છે, અનંત ગુણા છે. તો આપણે આવી ગયું છે, જે પૂતગલ પરમાણુની અનંતાનંદ સંખ્યા છે એના કરતા અનંત ગુણા કોણ છે, ત્રણ કાળના સમય પણ આપણને હવે ખબર છે, ધ લોએસ્ટ ટાઈમ. તો ભૂતકાળમાં દેર ઇઝ નો બિગનિંગ અને ફ્યુચરમાં ક્યાંય એન્ડ નથી, એના સમય તમે કાઉન્ટ કરો તે કેટલા છે, કોનાથી અનંત ગુણા, પૂતગલ પરમાણુની જે સંખ્યા છે તેના કરતા અનંત ગુણા કોણ છે, ત્રણ કાળના સમય. એનાથી અનંત ગુણા શું છે, આકાશના પ્રદેશ. એવરી બાજુ છે ને, દસે દિશામાં આકાશનો ક્યાં એન્ડ આવે છે, અલોક આકાશનો ક્યાં એન્ડ આવે છે, ક્યાંય નથી આવતો, એન્ડ તો હશે ને ક્યાંક. એન્ડ શબ્દ શું દેખાડે છે, ફરીથી લોજિકલી વિચાર કરીએ, એન્ડ ઈ શું દેખાડે, સેપરેશન, સમથિંગ નો એન્ડ અને સમથિંગ ની બિગનિંગ, બરોબર ને. એન્ડ બાઉન્ડ્રી આપણે કોને કહીએ છે, કોઈક નો એન્ડ, પણ કોક નો એન્ડ કોકના માટે શું હોય છે. તો જો આકાશ નો એન્ડ આવે તો કોની બિગનિંગ છે, સી લોજિકલી વિચાર કરી શકીએ છીએ કે આકાશનો ક્યાં એન્ડ આવે છે, તો ક્યાં સાઈડમાં આકાશનો એન્ડ છે, તો અનંત અનંત છે. તે કોના કરતા અનંત ગુણા છે, ત્રણ કાળના સમય કરતા આકાશના પ્રદેશ વિનો અનંત ગુણા છે, અને એના કરતા અનંત ગુણા શું છે, કોના ગુણ છે, મારા આત્માના, અને 6 દ્રવ્યના દરેક દ્રવ્યની અંદર એ આકાશના અનંત પ્રદેશ છે તેના કરતા અનંત ગુણ છે. 6 દ્રવ્યની અંદર, તો 6 દ્રવ્યમાં આત્મા આવે કે નહીં, જીવ આવે કે નહીં, હું આવું કે નહીં, અરે આટલા ગુણો તારામાં પડ્યા, અને ભિખારીની જેમ બીજાની પાસે સુખ માગવા નીકળ્યો. જો જગતમાં એને પોતાના સ્વભાવની મહિમા નથી કે મારામાં કેટલા ગુણ. ગુજરાતીમાં એક વાત કરીએ, કદાચ કોઈને ખબર પડે, આકાશની અંદર સ્ટાર કેટલા છે, એના માટે ગુજરાતીમાં એક સરસ છે કહેવાનું. કોઈને ખ્યાલ છે આકાશની અંદર સ્ટાર કેટલા છે? ટાઈમ થઈ ગયો, ફરીથી એક પૂરું કરીએ. ગણા ગણાય નહીં વીણા, વીણાય નહીં તોય મારા આભલામાં માય, એમ ગુજરાતી એમ કહે છે ને, ગુજરાતી એમ ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં તો પણ મારા આત્મામાં માય, એટલા ગુણ છે આપણી પાસે. એની એને એકવાર મહિમા થવી જોઈએ. ગણવા જાય શું ગણવાનું, અસંખ્ય પણ ન ગણાય તો અનંતને કોણ ગણી શકે, તો ગણા ગણાય નહીં વીણા વીણાય નહીં તો પણ મારા આત્મામાં સમાય, એવા અનંતા ગુણ આપણી બધા પાસે છે, તેને આપણને જ્ઞાની ગુરુ અને આચાર્ય બતાવે છે. તો હવે ભિખારીપણું પામરપણું છોડીને એ સ્વભાવને આપણે બધા ઓળખીએ. આપણે 55મો ક્વેશ્ચન ચાલે છે, આમાં 13મું પાનું છે, એમાં 55મો લાસ્ટ નીચે છે, ક્વેશ્ચન નંબર 55, પેજ નંબર 13. પ્રશ્ન છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષા અનંતપણે કોની સંખ્યા વધારે છે, વિસ્ત બીગર વન ને વિસ્ત લોએસ્ટ વન, એમાં વાત હતી. તો નંબર વાઇઝ જો વિચાર કરીએ તો ક્યુ દ્રવ્ય બિગેસ્ટ કહેવાય, નંબર વાઇઝ ઉજ્જવલ દ્રવ્ય
સૌથી મોટું છે, કારણ કે પૂજલ પરમાણુની સંખ્યા કેટલી છે? અનંતાનંદ છે. સંખ્યા નંબર વાઇઝ જો વિચાર કરીએ તો પૂજલ સૌથી મોટું, અને સૌથી ઓછું કયું છે? આકાશ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણેય એક એક છે, અને એની વચ્ચેમાં જીવ કેટલા છે? અનંત છે. અને કાળ કેટલા છે? અસંખ્ય છે. તો પૂજલ અનંતાનંદ, જીવ અનંત, કાળ દ્રવ્ય અસંખ, ધર્માસ્તિ અધર્માસ્તિ ને આકાશ એક એક એ નંબર વાઇઝ કર્યું. પછી આપણે સેકન્ડ વાત કરી ક્ષેત્ર, પ્રદેશની સંખ્યા, નંબર ઓફ પ્રદેશ. સૌથી વધારે પ્રદેશોની સંખ્યા કોને છે? આકાશ દ્રવ્યને છે. કેટલા છે? અનંત અનંત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય બધી જ જગ્યાએ ફેલાયેલું છે. આપણે કાલ થોડીક વાત થઈ હતી કે આકાશનો એન્ડ ક્યાં છે? એન્ડ નથી. કેમ ખબર પડી આપણને? કે જો આકાશનો એન્ડ હોય તો કોની બિગનિંગ થઈ? એન્ડ જો કોકનો હોય તો કોકની બિગનિંગ હોવી જોઈએ. અથવા એન્ડ છે તો એન્ડને પોઈન્ટ આઉટ કરનાર ત્યાં શું છે? બાઉન્ડ્રી હોય ને, કોકને એન્ડ દેખાડે તો ત્યાં બાઉન્ડ્રી છે. એની બાઉન્ડ્રી છે મેન્દીની બાઉન્ડ્રી કે બારવે વાયર છે કે શું છે, ફેન્સિંગ છે, એનું કહ્યું છે ત્યાં. તો બસે દિશામાં આકાશ ક્યાં સુધી જાય છે? બધે એન્ડલેસ જાય છે. તો ક્ષેત્ર અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ સૌથી મોટું કોણ છે? આકાશ દ્રવ્ય. અને સૌથી નાનું કયું છે? કાળ દ્રવ્ય અને પરમાણુ. કાળ દ્રવ્ય અથવા છૂટો પરમાણુ હોય તો. તો ક્ષેત્ર અપેક્ષાએ સૌથી વધારે પ્રદેશો, જો એમાં વ્યાખ્યા શું લખી છે? ક્ષેત્ર અપેક્ષાએ ત્રિકાળવર્તી સમયોની સંખ્યાથી અનંત ગુણી સંખ્યા આકાશના પ્રદેશોની છે. આપણે કાલ વાત કરી હતી કે જીવ કરતા પૂજલ અનંતાનંદ છે, પૂજલ કરતા કાળના સમય, ત્રણ કાળના સમય અનંત ગુણા, ત્રણ કાળના સમયથી આકાશના પ્રદેશ અનંત ગુણા, અને આકાશના પ્રદેશથી દરેક દ્રવ્યના, અને એમાં પણ કોના, આપણે તો પ્રયોજન કોનું છે? મારો, મારા પણ અનંતા ગુણ છે. ત્યાં આવ્યું ને, ત્રિકાળવર્તી સમયોની સંખ્યાથી અનંત ગુણની સંખ્યા આકાશ દ્રવ્યના કોની છે? પ્રદેશની, આકાશની નહીં પણ આકાશ દ્રવ્યના પ્રદેશની સંખ્યા ત્રણ કાળના સમય કરતા પણ વધારે છે. તેથી ક્ષેત્ર અપેક્ષાએ આકાશ દ્રવ્ય સૌથી મોટું છે. એ આકાશથી પછી ઓછા પ્રદેશ કોના છે? જીવના. કેટલા છે? ઈસ પછી ધર્માસ્તિ અધર્માસ્તિ ને જીવ ત્રણેયના ઇક્વલ છે, અસંખ્ય પ્રદેશ. અને પછી નીચે કયું આવ્યું? કાલાણુ, એક પ્રદેશી, અને પરમાણુ પણ એક પ્રદેશ. પછી પૂજલનો સ્કંદ રૂપે વિચાર કરીએ તો પૂજલના એક પ્રદેશી પણ કહેવાય, અસંખ્ય પ્રદેશી પણ કહેવાય, અને અનંત પ્રદેશી પણ કહેવાય. પણ પૂજલને બેઝિકલી એક પ્રદેશ આપણે લઈએ અત્યારના, તો પ્રદેશોની સંખ્યા અપેક્ષાએ આકાશ અનંત પ્રદેશી, જીવ ધર્મ અને અધર્મ અસંખ્ય પ્રદેશી, અને કાળ દ્રવ્ય અને પૂજલ પરમાણુ એક પ્રદેશી. એવી રીતે એમાં વ્યાખ્યા આવે. હવે કાળ અપેક્ષાએ દ્રવ્યના સ્વકાળરૂપ અનાદિ અનંત પર્યાયો પૂજલ દ્રવ્યની સંખ્યાથી અનંત ગુણી છે. જો આમાંથી આપણને કેટલું મળ્યું કે જીવથી અનંત ગુણા પૂજલ છે, તો આગળ વ્યાખ્યા આવી ગઈ ને, છ દ્રવ્યની સંખ્યા જીવની જેટલી સંખ્યા છે એના કરતા પૂજલ અનંત ગુણા, પૂજલની સંખ્યા કરતા કાળ ત્રણ કાળનો સમય અનંત ગુણો, અને ઉપરમાં શું આવ્યું? જે સમય છે તેના કરતા આકાશના પ્રદેશ અનંત ગુણા. તો કાળ અપેક્ષાએ દરેક દ્રવ્યનો સ્વકાળરૂપ અનાદિ અનંત પર્યાયો. દરેક દ્રવ્યની પર્યાયો કેટલી છે? ત્રણ કાળના સમય જેટલી. એટલે કાળ અપેક્ષાએ વિચાર કરીએ તો કોણ નાનું મોટું છે? કોણ નાનું મોટું છે? ફરીથી જવાબ તો છે, અંદર લખેલો છે, વાંચીને શું ખ્યાલ આવે છે? કાળ અપેક્ષાએ વિચાર કરીએ કે કયું દ્રવ્ય નાનું, કયું દ્રવ્ય મોટું, કે કાળ અપેક્ષાએ બધા જ દ્રવ્યો સરખા છે, કારણ કે દરેક અનાદિ અનંત છે, દરેકની પર્યાયો ત્રણ કાળના સમય જેટલી અનાદિ અનંત છે. કાળ અપેક્ષાએ દરેક દ્રવ્યના સ્વકાળરૂપ અનાદિ અનંત પર્યાયે ઉજ્જવલ દ્રવ્યના સંખ્યાથી અનંત ગુણી છે તે કાળ અપેક્ષાએ અનંત છે. દરેકની અનંત પર્યાયો છે. દરેકનો કાળ, દરેક દ્રવ્ય કેટલા સમય ટકે છે? દરેક અનાદિ અનંત ટકે છે, અનંત સમય ટકે છે. અથવા ભૂતકાળના અનંત સમયો કરતા ભવિષ્યકાળના સમયની સંખ્યા અનંત ગુણી છે. એ ગૌણ કરીએ તો દરેક દ્રવ્ય અનાદિ અનંત ટકે છે, દરેક દ્રવ્યની પર્યાયો અનાદિ અનંત થાય છે, તો કાળ અપેક્ષાએ બધા જ દ્રવ્યો સરખા છે. ભાવ અપેક્ષાએ, ચોથું, ભાવ અપેક્ષાએ જીવ દ્રવ્યના જ્ઞાન ગુણના એક સમયના કેવળ જ્ઞાન પર્યાયના અવિભાગ પ્રતિછેદની સંખ્યા સૌથી અનંત ગુણી છે. ભાવ અપેક્ષાએ કહેતા અવિભાગ પ્રતિછેદ. અવિભાગ પ્રતિછેદ એટલે શું છે? જેનો જેવી રીતે ક્ષેત્રમાં સૌથી સ્મોલેસ્ટ કોણ આવ્યું? પ્રદેશ, કે જેના બે ડિવિઝન થઈ શકતા નથી. પછી સમય, સમયમાં કાળમાં ટાઈમમાં સૌથી નાનું કોણ આવ્યું? સમય. એમ ભાવમાં સૌથી નાનું કોણ આવે છે? અવિભાગ પ્રતિછેદ. અવિભાગ એટલે ફર્ધર જેનું ડિવિઝન થતું નથી, તો એ અવિભાગ પ્રતિછેદ કોના સૌથી વધારે છે? કેવળ જ્ઞાનની પર્યાયના અવિભાગ પ્રતિછેદ સૌથી વધારે છે. આમ બીજી અપેક્ષા લઈએ, ભાવ અપેક્ષા એટલે કે ગુણોની સંખ્યા. છ દ્રવ્યમાં ક્યાં દ્રવ્યની ગુણની સંખ્યા વધારે છે? ક્યાં દ્રવ્યમાં ગુણની સંખ્યા વધારે? એ પણ બધાની સરખી છે. નંબર્સ ઓફ, દરેક દ્રવ્યમાં અનંતા અનંત ગુણ છે. તો કાળ અપેક્ષાએ પણ છ દ્રવ્યો સરખા છે, અનાદિ અનંત ટકે છે. ગુણની સંખ્યા અપેક્ષાએ પણ બધા દ્રવ્યો સરખા છે. અવિભાગ પ્રતિછેદની અપેક્ષાએ વાત કરીએ તો કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિછેદ અનંતા પડે છે. જીવ દ્રવ્યના જ્ઞાન ગુણના એક સમયનો કેવળ જ્ઞાનનો પર્યાય તેના અવિભાગ પ્રતિછેદની સંખ્યા સૌથી અનંત ગુણી છે, તે ભાવ અપેક્ષાએ અનંત છે. બાકી ગુણની સંખ્યા વિચારીએ તો છ દ્રવ્યમાં ગુણની સંખ્યા, ગુણો જુદા જુદા ભલે પણ ગુણની સંખ્યા સરખી છે. તો કોઈ પ્રશ્ન કરે, પૂતગલની અંદર જ્ઞાન ગુણ ક્યાં છે? તો એટલા ગુણ તો ઓછા છે ને. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખી પૂતગલમાં નથી ને, તો બીજા ગુણ છે. આ ગુણ નથી પણ બીજા, પણ સંખ્યા તો સરખી જ થાય છે, સંખ્યામાં કાંઈ ફરક નથી. તો આ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવનું કમ્પેરિઝન કર્યું કે દ્રવ્યની સંખ્યા, તો સૌથી વધારે દ્રવ્યની સંખ્યા પૂતગલ છે. ધર્મ, અધર્મ અને આકાશ એક એક છે. જીવ અનંત છે અને કાળ અસંખ્ય. ક્ષેત્ર અપેક્ષાએ આકાશ અનંત પ્રદેશી સૌથી મોટું છે. પૂતગલ અને કાળ દ્રવ્ય એક એક પ્રદેશી. ધર્મ, અધર્મ અને જીવ કેવા છે? અસંખ્ય પ્રદેશી છે. કાળ અપેક્ષાએ છ છ દ્રવ્ય અનાદિ અનંત છે અને ભાવ અપેક્ષાએ છ છ દ્રવ્યમાં અનંત ગુણ સરખી સંખ્યામાં રહેલા છે. બીજા દ્રવ્યનું જે પરિણમન થાય છે તેમાં નિમિત્ત થવું તે કાળ દ્રવ્યનું કાર્ય છે. જેમ ધર્માસ્તિકાય શું છે? જીવ પૂતગલ ગતિ કરે એમાં નિમિત્ત થાય. એમ કાળ દ્રવ્ય શું છે? ક્ષય દ્રવ્યનું પરિણમન થાય છે તેમાં નિમિત્ત થવું. પર્યાય સમય સમય ફેર બદલાય છે, ફેરફાર થાય છે, પરિણમન થાય છે તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત બને છે. કાળ દ્રવ્ય પરિણમનમાં, પરિણમનમાં ફિઝિકલ દરેકની પર્યાય, દરેક દ્રવ્યમાં પર્યાય સમય સમય બદલે છે. સમય સમય બદલતી પર્યાયમાં કાળ દ્રવ્ય નિમિત્ત બને છે. પર્યાય બદલે છે ને એક એક સમયે, એટલે ટાઈમ માટે નથી. કાળ દ્રવ્ય સમય નિમિત્ત બને છે, સમય સમયની પરણતી બદલાય. પછી એનો વ્યવહાર કાળમાં એ મિનિટ ને કલાક ને એ બધું સેમાં આવે છે. પણ મુખ્યત્વે કાળ દ્રવ્ય સેમાં છે, છ દ્રવ્યની પરિણતી પર્યાય બદલાય તેમાં નિમિત્ત છે. એ તો કાળ દ્રવ્ય છે, દેટ ઇઝ કાળાણુ દ્રવ્ય. કાળ દ્રવ્ય છે એ દરેક લોકાકાશના એક એક પ્રદેશ ઉપર રહેલું છે. અને જે સમય ને એ બધું છે, ટાઈમ જેને આપણે કહીએ, તો એ કાળ દ્રવ્યને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એની એક પર્યાય છે, એના ભેદો છે, એના અંશો છે. હવે એ તો દરેકને પ્રશ્ન રહેવાનો, અને એનો હવે રાઉન્ડ એક સર્કલ છે ને, એનું બિગનિંગ ક્યાં છે ને એન્ડ ક્યાં છે? એક રાઉન્ડ દોરેલો તમારી પાસે પડે છે, એની બિગનિંગ ક્યાં ને એન્ડ ક્યાં છે? એમાં ફરીથી આ પ્રશ્ન આપણને અનંતની અપેક્ષા આપણા જ્ઞાનમાં એ સમજાઈ શકે એમ નથી. કોઈને પણ આ પ્રશ્ન થાય, ભવિષ્યની જેવી રીતે છે એનો ક્યાંય એન્ડ નથી, તો ભૂતકાળની ક્યાંય આદિ નથી, એટલે બે ઇક્વલ હોવા જોઈએ. આપણને સેજે એવો પ્રશ્ન થાય, પણ છતાં ભૂતકાળ કરતા ભવિષ્ય અનંત ગણવું છે કેમ ખબર પડી? કેમ ખબર પડી? એને આપણે બધા જ પ્રશ્નો આપણને આપણા જ્ઞાનમાં બેસે એવા નથી. કેવીના જ્ઞાનમાં આવું જણાણું કે ભૂતકાળ કરતા ભવિષ્ય અનંત ગણવું છે, એ આપણને આપણા જ્ઞાનમાં, મર્યાદિત જ્ઞાનમાં એ આપણને બેસી શકે એવું નથી. તો લખ્યું છે તે પ્રકારે માની લેવું. ન લઈ શું કામ છે? એવું લખવાનું છે, માનવું ના માનવું તમારા વિશ્વાસ ઉપર છે. કન્ફ્યુઝ શું કામ? ફરીથી કન્ફ્યુઝ ક્યારે થશે આપણને? કે આપણને વિશ્વાસ નહીં હોય તો હંમેશા એવો આગ્રહ. ફરીથી ફરીથી આપણે એ વાત કરીએ છીએ કે બધું જ મને સમજાઈ જવું જોઈએ, એવો આગ્રહ એક આપણો કેવો છે? અશક્ય વાતને શક્ય કરવા જેવું છે. બધી જ વાત સમજાઈ જાય કોને સમજાઈ જાય? પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય તો. તો ત્યાં સુધી અમુક પ્રશ્નો તો ઉભા રહેવાના જ છે. ને ફરીથી કે અનંતને જાણનારું ખરેખર અનંત જ્ઞાન પ્રગટ કર્યા વગર આ મર્યાદિત જ્ઞાનમાં આપણો પ્રશ્ન નથી. ગંધર્વદેવના જ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાન બારંગનું થવા છતાં પણ એમુક કેવળ જ્ઞાનના વિષય તેમાં આવતા જ નથી. કેવીની ભગવાનની વાણીમાં આવ્યું એટલે સ્વીકારવું પડે છે, અને એટલા માટે તર્કને ત્યારે બાજુમાં મૂકવો પડે છે. ત્યારે આપણે પરીક્ષા પ્રધાનીને પણ આજ્ઞા પ્રધાની થવું પડે છે. કારણ કે આપણે આપણું જ્ઞાન મર્યાદિત રાખવું અને એમ કહી કે મને અમર્યાદિત શીખડાવી દો. મટનની તો એ સિવાય છૂટકો નથી. પોતાની કારમાં છે એમાં પેટ્રોલની ટાંકી કેટલી હોય છે? 30 લીટર 50 લીટર જે સમાતી હોય, અને પછી કે મારે અમર્યાદિત સુધી કાર દોડાવી છે, દોડે ને કેમ? પોતાની મર્યાદા, કેપેસિટી પોતાની મર્યાદા, એમ પોતાના જ્ઞાનની કેટલી છે મર્યાદા હોવાથી મર્યાદિત વસ્તુ જ એના જ્ઞાનમાં આવી શકે છે. બીજી વાત, સુકામ લખી, સુકામ લખી હતી એટલે લખી, પોતે માને ન માને એ જુદી વાત છે. સત્યને છુપાવાય ને, ફરીથી એક વાત શું છે, કોઈ માને એટલે જ લખવું છે? આચાર્યદેવે આ વાત લખી શું કે લોકો સ્વીકારે તો જ લખ્યું છે? લોકો સ્વીકારે ન સ્વીકારે સત્ય રજૂ કર્યું છે, જેને સ્વીકારવું એ સ્વીકારે ન સ્વીકારે તે નહીં. બાકી સત્યને છુપાવાય નહીં. લોકો માને, લોકો સ્વીકારે, લોકોને ગમે, એવું જ કહેવું કે સત્ય હોય તે કહેવું? એટલે જેવું ભગવાનની વાણીમાં આવ્યું છે તેવું વર્ણન કર્યું છે. બધી જ વાત, હજી તો બીજી ઘણી વાત છે, સદગુણ હાનિ વૃદ્ધિની વાત છે. એક સમયમાં હાનિ થાય કે વૃદ્ધિ થાય? બે કેવી રીતે થાય? કેવી રીતે? પાછું એક એક હાનિમાં 6 પ્રકારની વૃદ્ધિમાં છે. આપણને તો એમ થાય કાં હાનિ થાય કાં વૃદ્ધિ થાય, કદાચ એ પણ ન માની તો એક એકમાં પાછી ભાગ ને ગુણ. હવે એ કેવી રીતે સ્વીકારશું આપણે? જ્યાં આચાર્ય પણ એ વાત છોડી દે છે કે આ કેવળ જ્ઞાન ગમ્ય છે, પછી આપણે તો એમાં હોય જ. એટલી આપણી ખરેખર મર્યાદા, આપણી નિર્માણતા હોય છે. ગંધર્વદેવ પણ એમ કે આ, અને નહીતર આ અપૂર્ણ જ્ઞાન છે ને કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન છે, બે ફરક શું રહે? અપૂર્ણ જ્ઞાનમાં જો બધું જ આવી જાય, જો ખરેખર તર્કમાં બધું આવી જાય, પછી અનુભવનું કામ શું છે? મારા તર્કમાં જો બધું આવી જતું તો અનુભવનું કામ નથી, એમ મારા શ્રુતજ્ઞાનમાં જે બધું આવતું કેવળ જ્ઞાનનું કામ શું છે મારે? તો અપૂર્ણ અને પૂર્ણ બેમાં ફરક શું હોય? કે અમુક વાત એવી હોય કે જે પૂર્ણ જ્ઞાન સિવાય ખ્યાલમાં સમજણમાં જ્ઞાનમાં આવી શકે જ નહીં, માટે એવી વાત. હા, પ્રયોજનભૂત જે વાત છે સાત તત્વની, ભેદ જ્ઞાનની, સુખની સાથે લગતી પ્રયોજનભૂત જે વાત છે તેમાં તો બરોબર પરીક્ષા પ્રધાની થઈને વાતને સમજવી. એટલા માટે કીધું જીવાદિ પ્રયોજન સાત તત્વ જે છે એમાં જરૂર વાત સમજવી પરીક્ષા. પણ જ્યાં ન સમજાય ત્યાં એને કેવા થવું? આજ્ઞા પ્રધાની થઈ. અને જો આજ્ઞા પ્રધાની થાય છે તો તેને કેવડી પ્રત્યેની ભક્તિ સિદ્ધ થાય છે. આ ભક્તિ શા માટે સાથે હોય? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની નિસંગપણાની શ્રદ્ધા. સમ્યક દર્શનનો પહેલો અંક કયો છે? નિસંગતા. શા માટે? ના, મને સમજાશે એટલું જ હું માનીશ, મના જ્ઞાનમાં જેટલું આવશે એટલું જ માનીશ, એમ જે સ્વીકારે છે એને ક્યારે પણ અખંડ જૈન દર્શન ખ્યાલમાં આવતું નથી. મારો જ્ઞાનનો સક્ષમ ઓછો હોય તો થોડુંક પણ મને ખ્યાલ આવે, વધારે ખ્યાલ ન પણ આવે. મને નથી સમજાતું એટલે ખોટો એવો કોઈ નિયમ છે? મારા જ્ઞાનમાં ન બેસે, મને ન સમજાય એટલે ખોટું એવો કોઈ નિયમ છે? જ્ઞાન વધારે એટલે કેટલું હશે? કેવી રીતે તો ઓછું હશે? કેવી સુધી પહોંચતા તો સત્ય થવાની જ, પણ જેમ નથી થતી ત્યાં સુધી એને પોતાની નિર્માણતાથી આજ્ઞા પ્રદાનીથી તે વાતને સ્વીકારવી પડશે. મોટા આપણા વડીલ હોય, આપણે ક્યારેક વિચાર નથી આવતો કે સૌથી પહેલા સાકર ચાખી હશે ત્યારે શું થયું હશે? ત્યારે ભલે યાદ નહોતું, અત્યારમાં તો યાદ કરી શકે ને. આપણને કોકે વડીલે કીધું હશે સાકર ખા ગળું લાગશે, બરોબર છે? આપણે શું કર્યું હશે? ના, મને પેલા ગળું દેખાડો પછી હું ખાઈશ. શું થાય છે? કોકના ઉપર વિશ્વાસ રાખીને જ્યારે ક્યાંય પણ નવી શરૂઆત ત્યારે શું કરીએ છીએ? વિશ્વાસ રાખીને કાર્ય શરૂ કરીએ છીએ કે ને, એમાં તત્વનો અભ્યાસ કરીએ છીએ. જ્યાં જ્યાં આપણને ન્યાય મળે છે ત્યાં જરૂર ન્યાય આપણને હોય છે, પણ જે વાત આપણા જ્ઞાનથી અગોચર છે, આપણા અપૂર્ણ જ્ઞાનમાં ન આવે, ત્યાં એણે ઉલટાના ભક્તિભાવથી એમ નહીં આ પ્રમાણે માનવું પડે છે. એટલો તો વિશ્વાસ જેને દેવશાસ્ત્ર ગુરુ ઉપર નથી એ આગળ વધી શકતો નથી. કડમલજી સાહેબે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જે વાત કરી એમાં પહેલી ભૂમિકામાં શું હતું? દેવશાસ્ત્ર ગુરુ, એની શ્રદ્ધા નિસંગપણે, પછી સાત તત્વ, પછી સ્વપર અને પછી સ્વ. હજી દેવશાસ્ત્ર ગુરુમાં પણ નિસંગતા ન હોત એમને કીધું એમાંથી આપણને ગમે એટલું સાચું, ન ગમે એ ખોટું. દેવશાસ્ત્ર ગુરુમાં પણ ભાગલા પાડે છે તો તું તારા અભિપ્રાય ચાલે છે, દેવશાસ્ત્ર ગુરુના અભિપ્રાય ચાલતો નથી. એમણે કહેલું સત્ય છે એવો એને વિશ્વાસ અંદરમાં આવવો જોઈએ તો તે આગળ વધી શકે છે. એટલે આવો વિષય તો એ થોડોક રહેવાનો છે. ના, ખુલાસો હવે એ રીતે એનો વિશ્વાસથી થોડુંક તો સ્વીકારવું જ પડશે. ના, એનો નાશ નથી. આ તો ભૂતકાળ અને ભવિષ્યની કમ્પેરિઝનમાં છે જે પ્રશ્ન થાય છે, એનો પ્રશ્ન જરાય ખોટો નથી. કોઈને પણ થઈ શકે છે કે આવું કેમ થાય. ભૂતકાળની શરૂઆત નથી તો ભવિષ્યનો એમ નથી, સવનંદા સેમ થઈ ગયું, એમાં એક આગળ ઓછું હતું શું કામ કહો છો? એવી આની ઉપરથી એક હજી બીજો નથી વિચાર આવતો કે આ વસ્તુનું સ્વરૂપ કેટલું ગહન હશે, એની ઊંડાણ મહિમા નથી લાગતી. હું મારા છીછરા જ્ઞાનમાં બેસીને એમ કહું છું મને બધું આવડી ગયું, શીખી ગયું. અરે ભાઈ, તું તો ગુજરાતીમાં જેને કહીએ પાસેની પૂર્ણી સુધી નથી પહોંચ્યો. ગુજરાતી આવડે ને સમજે પાસેમાં એમ. અહીંયા આ વસ્તુ તત્વની કેટલી ગહનતા દેખાડે છે, વસ્તુ સ્વરૂપની કેટલી ગહનતા છે કે એમાં જેટલું ઊંડું ઉતરીએ એટલું ઓછું પડે એવું છે. એટલી વસ્તુ મહાન છે, જૈન દર્શન આવા મહાન તત્વને દેખાડે છે. 56મો પ્રશ્ન, આ ઉપરથી શું સમજવું? કેવલ જ્ઞાનમાં ત્રિકાળવર્તી સર્વ પદાર્થોનું સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યેક સમયમાં સર્વ પ્રકારે યુગપદ એટલે એક સાથે સ્પષ્ટ જણાય છે. આ કેવળ નામની વ્યાખ્યા કે આ છેદ્રવ્યનું આવું વર્ણન થયું એ શું દેખાડે છે? વિશ્વ, વિશ્વની અંદર છ દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય, એનું ક્ષેત્ર, આ બધું વર્ણન શું દેખાડે છે? કે આ બધું કોકે જાણ્યું છે તો એનું વર્ણન થયું છે ને. એ શેમાં જણાણું છે? તો કે કેવળ જ્ઞાનમાં. તે કેવળ જ્ઞાન કેવું છે? કે કેવળ જ્ઞાનમાં ત્રિકાલવર્તી ત્રણેય કાળની, ભૂતકાળની, વર્તમાન અને ભવિષ્ય. ખબર પડે કેવળ જ્ઞાનમાં ભૂતકાળની કેટલી ખબર પડે? બધી જ ખબર પડે. ચારે ને શરૂઆત જોઈ ભૂતકાળની કેવળ જ્ઞાને. કેવળ જ્ઞાનમાં ભૂતકાળની શરૂઆત ક્યારે દેખાણી? કેવું દેખાણું? શરૂઆત દેખાણી કે શરૂઆત ન દેખાણી? શરૂઆત ન દેખાણી એટલે અધૂરું થયું ને. એટલું શરૂઆતને ન જોઈ, શરૂઆત ન જોઈ એટલે એટલે અધૂરું જોયું ને. હા, તો એને શરૂઆત ક્યારે જોઈ? ભૂતકાળમાં શરૂઆત ક્યારે જોઈ કે નથી જોઈ? કે ભાઈ, ભૂતકાળમાં શરૂઆત હોય તો જોવાનો પ્રશ્ન છે ને. ભૂતકાળમાં શરૂઆત નથી અને શરૂઆત જોઈ નથી, એ તો ઇક્વલ થઈ જાય. શરૂઆત હોય તો જોવાનો પ્રશ્ન આવે છે. તો કેમ નથી જોઈ? કારણ કે છે નહીં. હોય તો જોવાનો પ્રશ્ન કોઈ એમ કે ભૂતકાળમાં શરૂઆત કેમ ન જોઈ? કારણ કે ભૂતકાળમાં શરૂઆત કોઈ છે નહીં, છે નહીં તો માટે જોયું નથી. અને ભવિષ્યમાં પણ અંત જોયો કે નથી જોયો? શા માટે નથી જોયો? હોય તો જોવાનો પ્રશ્ન. અંત નથી અને જો જોયો તો અપૂર્ણ કહેવાય, અને અંત નથી અને અંત નથી જોયો તો તે સાચું જ્ઞાન કહેવાય છે. તો ભવિષ્યમાં અંત નથી, ભૂતકાળમાં ક્યારેય શરૂઆત નથી, ભૂતકાળની આદિ નથી, ભવિષ્યનો અંત નથી. આવી ત્રિકાલવર્તી એ કાળ દેખાડ્યું. પછી કેટલા પદાર્થને જાણ્યા? સર્વ પદાર્થને. સર્વ કેતા? સર્વ એટલે બધા એટલે કેટલા? કેટલા જાણ્યા? છ જાણ્યા કે અનંત જાણ્યા? વિશ્વમાં છ પદાર્થ જાણ્યા કે અનંત જાણ્યા? કેવડી એ અનંત જાણ્યા કે છ જાણ્યા? સરસ. છ કેવી રીતે જાણ્યા? જાતિ અપેક્ષાએ છ જાણ્યા, સંખ્યા અપેક્ષાએ અનંત જાણ્યા. થોડું વધારે ક્લિયર થાય. બધાને બધા જ જાણે તો છે, પણ બધા કેવી રીતે? છ પણ જાણ્યા ને અનંત પણ જાણ્યા કેવી રીતે? કે સંખ્યા અપેક્ષાએ જો જોયા તો અનંત પદાર્થ જોયા, જાતિ અપેક્ષાએ જોયા તો છ જોયા. તો ત્રિકાળવર્તી સર્વ પદાર્થોનું પાછું શું જાણ્યું? સંપૂર્ણ સ્વરૂપ. સંપૂર્ણ સ્વરૂપ એટલે શું? એના દરેક એના ગુણો, ત્રિકાળવર્તી કેટલા એની પર્યાય દેખાડ્યો, સર્વ પદાર્થ કેટલા દ્રવ્ય દેખાડ્યા, અને સંપૂર્ણ સ્વરૂપ કેટલા ગુણો. એક દ્રવ્ય એની અંદર અનંત ગુણ અને એની અનંતી પર્યાય. તો ત્રિકાળવર્તી કેટલા ત્રણેય કાળની પર્યાય, સર્વ પદાર્થ કેટલા બધા દ્રવ્ય આવ્યા, હવે ગુણ કીધા. સંપૂર્ણ સ્વરૂપ કે એક દ્રવ્ય જાણ્યા તો એના અડધા ગુણ જાણ્યા, અને અડધા ગુણ ન જાણ્યા એમ જાણ્યું નથી. દરેક દ્રવ્યમાં અનંતા ગુણ, સંપૂર્ણ સ્વરૂપ. સૌ કેટલા ગુણ? સંપૂર્ણ સ્વરૂપ. અને કેટલા સમયમાં જાણ્યું? પછી એક સમય જાણીને શું કર્યું છે? બંધ કરી દીધું ને. બીજા સમય શું રિપીટ કરવું? એવું એની જાણત કંટાળો આવે છે ને. શું એકને એક જાણવાથી કંટાળો તો આવે છે ને? ટાઈમ પૂરો થાય છે, આપણે પૂરું જ કરવું છે. એકને એક જાણવા કંટાળો તો આવે કે નહીં? બરોબર છે ને. તો કેવી પરમાત્મા બંધ કરે ને? આપણે એકને એક જાણતા કંટાળો આવે છે જ્ઞાનને કારણે ને રાગને કારણે. એકને એક જાણતા આપણો રાગ ધીરે ધીરે થાય. જ્ઞાન જાણવાથી કંટાળતા નથી, પણ એની સાથેનો જે રાગ હતો એ કેવો થાય છે? રાગ ઓછો થતા આપણને કંટાળો. જ્ઞાનથી આપણે ક્યાં સમય જ્ઞાન કરવાનું બંધ કરીએ છીએ? જ્ઞાનનો કંટાળો છે કે એ વખતના રાગનો કંટાળો છે? જે વખતે રાગ છે તે તરફ દોડીએ છીએ, રાગ છૂટતા આપણને કંટાળો આવે છે. જ્ઞાનનો કંટાળો નથી તો કેવળ પરમાત્માને રાગ જોવે છે એટલે કંટાળો નથી. જ્ઞાન તો સમયે સમયે ત્રણકાળ ત્રણલોકને જાણતું ચાલુ જ રહે છે. એટલે કે પ્રત્યેક સમયમાં એક સમય જાણે એટલે બંધ કરી એમ નથી, દરેક સમયે. અને આવું બધું કેટલી ટાઈમમાં જાણે છે? સર્વ પ્રકારે યુગપથ એક સમયમાં, એક સમયમાં આવું ત્રણ કાળ અનંત દ્રવ્યો અને અનંત ગુણમય સ્વરૂપ બધાને પ્રત્યેક સમયમાં યુગપથ એક સર્વ પ્રકારે, સર્વ પ્રકાર દ્રવ્ય ક્ષેત્ર કાળમાં બધું જ એમાં આવી ગયું. સર્વ પ્રકારે યુગપથ એક સમયમાં પાછું કેવું જાણે છે? સ્પષ્ટ પ્રત્યક્ષ. કોઈ નજીકનું વધારે ચોખ્ખું જણાતું હશે ને દૂરનું થોડુંક ઝાંખું તો પડે કે નહીં, કેટલું દૂર હોય પછી શું થાય? ફેઇન્ટ થોડુંક તો કંઈ થાય કે ન થાય? પ્રત્યક્ષ સ્પષ્ટ અને કેવું લખ્યું છે? જણાય છે. જણાય છે ને જાણે શું ફરક છે? આમાં સહજપણાનો દેખાડો, જાણે છે કે તા ઉપયોગ મૂકવો પડે, એની મહેનત કરવી પડે છે એવું નથી. સહજપણે દેખાડવા માટે જણાય, જણાય છે, જાણે છે કહેવાનું એક જ છે, પણ જણાય શબ્દ દ્વારા થોડુંક શું કહેવું છે? એ તરફ ઉપયોગ મૂકવો પડતો નથી, એ તરફની એને પ્રયાસ કરવો પડે. પ્રયાસ શેનો છે? આપણે ત્રણકાળ ત્રણલોકને જાણવાનો કરીએ છીએ ને, તો વિતરાગતા પ્રગટ કરીએ છીએ. આત્માને પૂર્ણપણે જાણવાનો જ્યાં પ્રયાસ કરીએ છીએ તો આત્મા પૂર્ણપણે જણાતા વિશ્વનું પૂર્ણ સ્વરૂપ પણ સહજપણે જણાય છે. મહેનત કરવી નથી પડતી એના માટે જણાય શબ્દ મૂકશે. એવી કેવળ નામની અચિંત્ય અપાર શક્તિ છે અને દરેક આત્માનો શક્તિપણે એવો જ સ્વભાવ છે. કોનો સ્વભાવ છે એવો? બે અહીંયા જવાબ આવે છે. હવે કાલે જોઈએ, દિવસ ચોવીસે કલાક આવી અંદરમાં હું, અંદરમાં આવો વિશ્વાસ રહેવો જોઈએ. પુરુષાર્થ ક્યાં સમયે નથી હોતો? અનંત વીર્ય જે પ્રગટ થયું છે, અનંત કેવળ જ્ઞાનને ટકાવનાર અનંત વીર્ય પણ સહજપણે ચાલુ છે. પુરુષાર્થ કરવો, પુરુષાર્થ વધારવો એવું નથી. પુરુષાર્થ છે, અનંત પુરુષાર્થ છે, પણ આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એવી જાતનો હોતો નથી. હવે ટોચનું લેવલ થતા સહજપણે એવો પુરુષાર્થ છે. તો પુરુષાર્થ છે પણ નવો કરવો, નવો વૃદ્ધિ કરવો એવું હોતું નથી. અનંત વીર્ય પુરુષાર્થ તો છે, પુરુષાર્થ ગુણનું કાર્ય તો ચાલુ જ છે. તો અનંત જે નિર્મળ પર્યાયો પ્રગટ થઈ છે તે અનંત નિર્મળ પર્યાયને ટકાવનારું અનંત વીર્ય પણ ત્યાં સમયે ચાલુ છે. પણ જે અપૂર્ણ દશામાં એમાં વૃદ્ધિ કરે એવું છે એવું ત્યાં હોતું નથી. બાકી પુરુષાર્થની દશા તો ત્યાં ચાલુ છે. થોડોક હજી વિસ્તાર આપે કાલે લેશું.